કોઈ એક ભાઈએ મને પૂછ્યો કે મોટા તમે લખો છો કે કામમાં હતા ત્યારે તમે સાધના અભ્યાસમાં રહેતા, પણ બધું કામ કરતા હો પહેલા તો એમ ખબર કે તમે વિદ્યાર્થીઓને ભણાવતા પણ ખરા, ત્યારે એમ બધું ભણાવતા કરતા હોય ને તમે સાધના અભ્યાસમાં રહો, એ કિસ્સાનો કઈ બહુ બુદ્ધિથી મનાયું લાગતું નથી. જો તમે પૂર પાડીની ચોખ્ખી વાત કરો તો કઈ સમજાય. વળી તમે સાબરમતી ગાંધીજીના આશ્રમમાં રહેતા અને મંત્રી તરીકે કામ કરતા હતા, હિસાબનું કામ કરતા, ટાઈપ કરતા, લોકો સાથે વાતચીત કરતા, બધું કામકાજ ઘણું બધું કરતા, તે વખતે શી તે સાધના અભ્યાસમાં રહેતા હતા અને બધું તમે લખો તો પછી કે સારું અમારા કે માન્યા માના આવે તો પછી અમારો દોષ નહીં. તમારો દોષ શું કરો અમારે કહેવાનું? હું મેં ક્યાં તમને કહ્યું છું કે મારો તમારો દોષ હું માનતો નથી, પણ તમે સમજાવું જો તમે સમજો તો કે જરૂર કહો. પછી એમને વાત કરતો હું, ભાઈ મારી પાસે ત્રણ વર્ગ રહેતા, તમે પછી ત્રણ વર્ગ લખો, આ ત્રણ વર્ગ રહે. હવે મારી એક પદ્ધતિ એવી હતી ભણાવવામાં, પણ મારી નોકી પદ્ધતિ કે લર્ન બાય ધેર સેલ્ફ, દરેક જણ પોતપોતાનું મેળે શીખો. શિક્ષક તો માત્ર એક દ્રષ્ટા તરીકે, જેમ આત્મા પોતે સાક્ષી છે, દ્રષ્ટા છે, તેવી રીતે શિક્ષક રહેવું જોઈએ. અને વિદ્યાર્થી પોતે પોતાની મેળે શીખે તો જ એને સરસ આવડે, આવી એક મારી માન્યતા. પણ એને મેં અમલમાં એવી રીતે મૂકી તેને તમને કહું કે દરેક વાંચન માળા હોય તે બધી વાંચી જાઉં, વાંચી જઈને પછી એમાંથી જોડણીના અઘરા અઘરા અક્ષરો ખોળી કાઢો અને લખી લો. અને ત્રણ બાય ત્રણ, ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટ એવું એક ચોરસ પૂઠું જાડું લઉં, ઝાડું પૂઠું લઈને એને સરસ એના પર જાડો કાગળ લગાડી લો, ગુંદ લગાડીને સરસથી, પછી એને લીટીઓ દોરું. એટલે એક એક આમ આ ઊભી અરાડ અને આડી અરાડ એવી લીટીઓ દોરી દો એટલે ખાના પડી જાય. એકમાં એકમાં અરાડ અક્ષર, બીજામાં અરાડ અક્ષર, એટલે અરાડ બાય અરાડ, અઢાર અરાડ અઠા ચુમ્માલસો અને અરાડ ને ચૌદ બાવીસ દસ બત્રીસ, ત્રણસો ને ચોવીસ શબ્દો થાય. એટલે એવા જોડણીના દરેક વાંચન માળાના ત્રણસો ચોવીસ અક્ષર અઘરા અઘરા આવી જાય, એક પણ બાકી ના રહે. એવા ત્રણેય ચોપડી, ત્રણેય વાંચન માળાના ત્રણેય પૂઠા તૈયાર કરી દો. પછી એક વર્ગ હોય સવારમાં જવું, મારી મેં બેસવું, પહેલા પ્રાર્થના તો કરી જ, પ્રાર્થના વગેરે કરી જઈએ તો પછી અમે અમારું કામ શરૂ થાય. અને વર્ગમાં એકાગ્રતા જો હોય તો મને પણ ફાયદો થાય ને એકાગ્રતા લે વિદ્યાર્થીઓને પણ આવડે. એટલે એક વિદ્યાર્થીને કહી દઉં કે ભાઈ જુઓ આમાં આ છે ને, આ તમારા આ પાટીઓ મારી છે, આ બોર્ડ છે શબ્દ શબ્દોનું, તો તમે એ પ્રમાણે જોડણી કરીને તમારી પાટીમાં લખો. અમારે ત્યાં નોટબોર્ડ નહીં, એટલે પેલી સ્લેટ આવે ને, એ સ્લેટમાં તમે લીટી દોરીને આ પ્રમાણે બધા અક્ષર લખો જોડણી મોડેથી કરી કરીને. તે એક વર્ગ તો એમાં થઈ ગયો. બીજા વર્ગનો હપુ ગણિત, એ જો હોશિયાર છોકરો ગણિતનો હોય તો કે ભાઈ જો આખું આ ગણિત લો અને મનોરત્નમાં વીસ દાખલા છે તો વીસે કલાકની અંદર તમારે કરી જવાના, જેને ના આવડે તે આ ભાઈને પૂછે. બીજો વર્ગ એવી રીતે, ત્રીજા વર્ગને નકશો આપી અને ભૂગોળની ચોપડી આપી એ પ્રમાણે બધું નકશામાં જોવાનું કહું. દરરોજ પછી વાયસા વારસા બધું બદલ્યા કરું, પણ પોતાની મેળે જ શિક્ષક વિદ્યાર્થી શીખે. પાઠ હોય એને વાંચવાનો અને નવો ચલાવવાનો કે ભાઈ તમે વાંચી જાઓ, વાંચીને પછી પાટીમાં લખો કે આ શું આમાં આ પાઠમાં આજે નવું શું હોય તમે ધ્યાનમાં તમારે શું રહ્યું તો લખો. પછી કોકને આ કે ભાઈ અંદર જોઈને તમે પાઠમાં જોઈને દસ લીટી સારા અક્ષરે અક્ષરો સારા આવે એને માટે મથામણ કરું કે દરેક જણ સારા અક્ષરે દસ લીટી લખી લાવે જોઈને. તેવી રીતે બીજા ત્રીજા વર્ગને એવું બીજું કામ સોંપવું. એટલે દરેક વર્ગ પોતપોતાની મેળે પોતાના કામમાં પડો વાયલો રહે. એનું મારી મેં તમારા ત્યારે હું ભજન ગાઉં, ભજન તો મને ધ્યાન અવસ્થા પણ થઈ જતી, બેભાન થઈ જવું. ભજન ગાતા ગાતા સમાધિ થઈ જતી મને. ભજન ગાતા ગાતા અમે મન બે જોયેલી બુદ્ધાલ આશ્રમમાં, એને અમે સાથે. તો પછી તો ત્યાં તો કોઈ મળે નહીં, નડિયાદમાં તો કોઈ હતો નહીં, હું જોઈ જ માસ્તર, એટલે મારા વિશે કોણ ફરિયાદ કરે. પણ તોય કોકે લખેલું એટલે મને બે વખત આવેલા બધું જોયેલું. પણ બધાને એમને તો ડિક્ટેશન લખાયું, આ બધા અક્ષર શબ્દો લખાયા, ગણિત લખે બધાને કરું. કસાલો આ તો અમારા કોઈ ઠેકાણ આવો તો મેં જોયું નથી. એ મંત્રી હતા ત્યારે, મારા મોટા ત્યારે ચુની ભાઈ ભગત કહેવાય, તો મોટા તો હમણાં ન થયો. ભાઈ આ તો તમારો અભ્યાસક્રમ તો છોકરાઓનો બહુ સુંદર છે, એક પણ શબ્દ ખોટો ભરે કેવી રીતે? રોજનો કેટલો મારો એને અઠવાડિયામાં 3 વખત તો પેલા બધા શબ્દો લખી જ જવાના. અને આ જયારે હેમંતભાઈ આવે એટલે પેલા પાટિયા ઊંધા મારી દેવાના, ઊંધા કરી દઉં, ગત ગુસ્સા જોઈને લખી લીધા શું એટલે. અને રોજ રોજ દરેકે પોતાને પાટિયામાંથી જોઈને અને ડિક્ટેશન લખવાનું જ, 20 લીટી 15 લીટી દરેકે લખી લાવવાનું, સારામાં સારા અક્ષરે. ગણિત રોજ ગણવાનું, ભૂગોળ ગણવાની કોઈ બાકી નહીં, કે આ પ્રમાણે આજ એક એક લેસન થોડા વધતા પ્રમાણમાં દરરોજ વિદ્યાર્થીઓ કરવાનું કરવાનું કરવાનું. અને પછી પાછું વિદ્યાર્થીઓ માયમાં એક પૂછી લે કે બોલો ભાઈ ઇતિહાસમાં આજે આટલું આપણે વાંચ્યું તો તને કેટલું યાદ રહ્યું છે, તું બોલ, હું બોલી જાઉં. એમ પાછા 2-3 ચિહ્ન જાણે કે 8 છોકરા હોય એક વર્ગમાં તો ચચ્ચાની 2 ટુકડી પાડી દઈએ અને બધાને એકબીજાને પૂછી લે, એટલે એ પાછું પાકું થાય. એવી રીતે દરેક વિદ્યાર્થી પોતે પોતાની મેળે શીખે ને ભણે એવો મારો કાર્યક્રમ રહેતો. દરેક વિદ્યાર્થી પોતે પોતાનું મારે શીખે, ધ્યાન રાખે, એકાગ્ર થાય, એ ક્યારે બને કે એવો રસ પડે. એટલે એવી રીતે કાર્યક્રમ બધા ગોઠવતો અને વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી પોતે પોતાનું મારે શીખે, ધ્યાન રાખે, એકાગ્ર થાય, એ ક્યારે બને કે એવો રસ પડે. એટલે એવી રીતે કાર્યક્રમ બધા ગોઠવતો અને વિદ્યાર્થીઓ જાતે જ પોતાનો કાર્યક્રમ નક્કી કરે અને પોતે પોતાનામાં મથે અને એને રસ પડે એવી રીતે જ વિદ્યાર્થીઓની આખું આયોજન થતું. એટલે એક વર્ગ છે તે એક વર્ગ અને જે દાખલા દરેક વાંચનમાળા હોય તો દરેક વાંચનમાળામાંથી અઘરાઘરા જોડીને શબ્દો હું નક્કી કરી લઉં ખોલી ખોલીને. અને પછી એને મોટા એક પૂઠા ઉપર 3 ફૂટ પહોળું 3 ફૂટ લાંબુ એવા પૂઠા ઉપર અઢાર આંકા પાડી હું આડા અને ઊભા એવી એક લાઈનમાં અઢાર શબ્દો માય, એટલે અરાર ને ગુણ્યા અરાર હોય તો 324 શબ્દ થાય એવા એક આખી વાંચનમાળામાંથી અઘરી અઘરી જોડણીના શબ્દો, અઘરી અઘરી જોડણીના શબ્દો 324 લખું ખોલી કાઢું અને તે પેલા પૂઠામાં સારા અક્ષરે લખું. એટલે દરેક 3 વર્ગના 3 વાંચનમાળામાંથી એવા 324 જોડણીના અઘરા અઘરા શબ્દો પેલા મોટા પૂઠા ઉપર સારા અક્ષર હું લખું અને પછી પૂઠું વર્ગમાં મૂકી રાખું. એટલે એક વર્ગ છે તે પેલા અક્ષરો જે શબ્દો મેં લખ્યા હોય પૂઠામાં એ પ્રમાણે જોડની મોટેથી મોડેથી બોલી અને એ લોકો લખે પોતાની પાટીમાં અને એકબીજાને આખી પાટી પૂરી થઈ જાય એટલે એકબીજાને બતાવી અને ભૂસી નાખીને પડતી લખે. એટલે એક વર્ગ આખો એક આ શબ્દો લખવામાં પ્રવૃત્ત થાય. બીજા વર્ગને એવી રીતે ગણિતમાં રાખું કે ગણિત આવે તો પહેલાં એનો નવો એની મેથડ એટલે કેવી રીતે હિસાબ થાય કેમ થાય તે બધું એની મેથડ શીખવાડી દઉં, એને શીખવાડી દઉં. અને પછી છે તે જે વર્ગનો હોશિયાર વિદ્યાર્થી હોય તેને એની જોડે બીજા વિદ્યાર્થીઓને રાખીને ભાઈ જો આખું મનોરથી છે, 20 દાખલા છે આજે આપણે આખા આજ આપણા આટલા વખતમાં 20-20 દાખલા દરેકે પૂરા કરવાના છે. અને જેને ના આવડતો હોય તેને પેલો હોશિયાર વિદ્યાર્થી શીખવાડે, અથવા તો બીજા વિદ્યાર્થીઓ જે કરી રહ્યા હોય 20-20 દાખલા તે પેલાને શીખવાડે. પણ 20-20 દાખલા દરેક વિદ્યાર્થી રોજ ને રોજ કરી જાય એવો નિયમ રાખો. એટલે એક વર્ગ છે તે શબ્દ લખવામાં પરવાયેલો હોય, બીજો ગણિતમાં, તો ત્રીજો ને ત્રીજાને છે તે નકશો લઈને ભૂગોળનું કામ સોંપવું. એટલે દરેક વર્ગ પોતપોતાની રીતે પોતાના અભ્યાસમાં એક ધારા પરવડી રહે. એક જ વર્ગ, ત્રણ વર્ગ પણ એક જ નાનો ઓરડો, એની અંદર બધા છોકરાઓ હોય તો પણ શાંતિ પણ રહેતી, અને દરેક વિદ્યાર્થી પોતપોતાની મેરેજ નક્કી કરતા, પોતાનો અભ્યાસક્રમ પણ એમની મેરેજ નક્કી કરે. કેવી રીતે હું કઈ ટાઈમ ટેબલ બાપીને રાખું નહીં. જો વિદ્યાર્થી એમ થાય કે આજે અમારે આખો દિવસ ગણિત જ ગણું તો ગણિત જ ગણે, કોઈ કહે કે અમારે શબ્દો જ આજે પાકા કરીને કરે શબ્દો પાકા કરે, કોઈ કહે છે કે આજે અમારે કવિતા જ મોડે કરવી છે તો કવિતા મોડે કરે. વર્ષને 6 માસને કે 3 માસને અંતે જેટલો અભ્યાસક્રમ સામાન્યપણે થવો જોઈએ એટલો થવો જોઈએ એ નિયમ મારા મનથી હું રાખતો. પણ નિત્ય રોજબરોજનો જેને ફિક્સ ડે નક્કી કરેલો એવો કોઈ ધારાધોરણ નહીં રાખેલું. વિદ્યાર્થીઓની પસંદગી ઉપર બધું નક્કી કરી રાખેલું. એટલે આવી રીતે ત્રણેય વર્ગ પોતપોતાની રીતે પરોવાયેલા હોય. એટલે હું પોતે મારા પોતાના જ સાધનમાં અત્યારે એમ છું. હું ભજન ત્યારે લખ્યા કરું, પ્રાર્થના કરું, આત્મનિવેદન કરું. મહિમયથી તો ભજન ગાતા ગાતા વર્ગ ચાલતો હોય તો પણ મને બાબા વાસતા થઈ જતી નિશાળમાં ઘણી વાર. અને આશ્રમ ચલાવતો ત્યારે તો હેમંતભાઈને મારી સાથે હતા, એમણે પણ ઘણી વાર એવું જોયેલું. એટલે આવી રીતે કેટલાક ફરિયાદ કરતા ખરા કે આ ચુનલાલ ભગત છે તો કંઈ ભણાવતા ભજનો ગાયા કરે છે. પણ આવીને કોઈ પણ ઉપરી અમારા મંત્રી સાહેબ આવી એને તપાસ કરી જાય તો મારા ત્યાં વિદ્યાર્થીઓનો કોઈનો એક અક્ષર પણ એક શબ્દ અડકો ખોટો પડે નહીં, એક શબ્દ અડકો. કારણ કે અઘરામાં અઘરા જોડણીના શબ્દો હોય એ તો રોજ બરોજના અઠવાડિયામાં 3 વાર તો એને લખવાના જ, અઠવાડિયામાં 3 વાર લખવાના, એટલે એના તો ખોટી પડે જ, ખોટા પડે જ નહીં. અને રોજ ને રોજ એને ડિક્ટેશન એટલે ચોપડીમાં જોઈને સારા અક્ષરે 15 લીટીઓ તો લખવાની દરેક જણે. અથવા ઘેર ના લખાય તો આપણે નિશાળમાં ના થાય તો ઘેર લખીને લાવે પાટીમાં બે બાજુએ. એટલે એવો પાકો નિયમ કરેલો. એટલે એને ચોપડીમાં જોઈને કોઈ લખાવે પરીક્ષા લેવા આવનાર તો પણ સાચું કરવું પડે. ગણિત પણ બધાને આવડે, કારણ કે દરેક એમની કે ત્યાં બેસીને દરેકે દરેક રોજના એક એક મનોરથના રોજે 20 દાખલા કરવાના, એમાં ફરક નહીં. ભૂગોળ તો દરેકે જેને બધું બતાવેલું હોય એને પોતે જાતે દરેક વિદ્યાર્થી કોઈક એક દિવસ આનો વારો, એક દિવસ આનો વારો, આનો વારો, એટલે દરેકને વારો વારા ફરતી આવી જાય. બધા શહેરો, નદીઓ વગેરે, પહાડો બધે ક્યાં આવ્યા તે બધાને ખબર. એટલે ગમે તે પૂછે ને તો તરત કહી દે. એટલે એવી રીતે અભ્યાસમાં પણ વિદ્યાર્થીઓ બહુ આગળ રહેતા. અને પોતે પોતાની રીતે પરોવાયેલા હોય. મારા ભજનમાં કેટલીક વાર ધ્યાનમાં પણ જવું, મને વાંધો નહીં. મારે તો છોકરાઓ ભણતરમાં હોશિયાર થાય અને એમનો અભ્યાસ ના બગડે, બલકે અભ્યાસમાં આગળ ને આગળ ઉચારે એ મારો નિયમ હતી, ટીક હતો, તે પ્રમાણે બધું ચાલ્યા કરતું. અને આવી રીતે હું મારા સાધનમાં રહેતો. જેમ આગળ મને જે ભાઈએ પ્રશ્ન કરેલો કે ભાઈ મોટા તમે કહો છો હું સતત સાધના અભ્યાસમાં રહેતો, તે તમે આવા વર્ગો ચલાવતા હતા ને તમે કહો છો 3 વર્ગો તમારી પાસે હતા, કેવી રીતે આ બધું બને, એના જવાબ મેં આપ્યો. પછી બીજો સવાલ એને પૂછ્યો કે આ તો બધું ઠીક છે મોટા, આ તો આમચા એવા જ, પણ તમે મંત્રી હતા અને ગાંધીજીના આશ્રમમાં રહેતા ત્યારે તમે તમારે ઘણા બધા કામો કરવાના હતા, ટાઈપ કરતા હતા, બધા શિલિક રાખો, પછી હિસાબ લખો, વાઉચરો રાખો, ફાઇલો કરો, ડ્રાફ્ટિંગ કરો, લોકો આવે તેની સાથે વાતોચીતો કરવાની, બીજી સંસ્થાઓ જેમ હિસાબ નોંધ કરવાના, આ બધું કામ હતું. તે વખતે તમે આ તો નિશાળની તમે બધી બધી વાત સમજાવી હતી અમને, સમજણ પડી વર્ગની તો, અને તે માની શકાય એવી વાત છે. પણ આ તમે આ ગાંધીજી આશ્રમમાં રહેતા હતા અને નરેશભાઈ પરીખ હતા અને બીજા બધા હતા ત્યારે એ લોકોએ કેમ આ બધું ચાલવા દીધું, તમને કેવી રીતે સાધના અભ્યાસમાં તમે રહેતા હતા, એ તને વાત સમજાવું તને સમજણ પડે તો. કે મને ભાઈ જેની લગ્ન લાગી હોય, જેની ગરજ લાગી હોય, જેને સ્વાર્થ ઘણો લાગ્યો હોય, તે હંમેશા વસ્તુ પ્રિડોમિનન્ટ આપણા માનસ માં રહે. જેની આપણને તલબ લાગી હોય, ગરજ લાગી હોય, જેમાં આપણને ઘણો રસ હોય, સ્વાર્થ ઘણો હોય, તે આપણા મગજમાં આપણા મનમાં પ્રિડોમિનન્ટ આખરે મો કરે રે. એ વાત સાચી છે. પણ ભાઈ આ બધું કર્યા પર મારી વાત, મારા ભજન કરતો હતી, એ બધું ઘણઘણાટ કર્યું, બોલ્યા કરું, કેટલી વાતો પરીક્ષિત મને કે મોટા તમે ચુનીભાઈ, ત્યારે મોટા કોઈ કહેતો ને ચુનીભાઈ મને કહેતા, અથવા તો ચુનીભાઈ ના કહેતો ભગત કહેતા, કારણ કે મારી અટક ભગત હતી. ભગત તમે આ બોલ્યા કરો છો તો ચાલો અમને સામા, અમારી પાસે નાનકડો ઓરડો, તેની અંદર સામે પરીક્ષા બેસવાની સામે હું બેસું. તે પછી તૂટી વહી ગયેલા અને કઈ બોલે, કોઈ મારી ટીકા કરે તો કઈ ગાંઠો નહીં કઈ. હું કે હાથી ચલત હે અપને ગત મેં, હું તો બીજો એમ તો ના કહું, કુતર ભૂકત વાકો ભૂકવા દે એમ તો નહીં કહું, કારણ કે એને ડિસ્ટર્બન્સ થાય. વાત સાચી, હું બોલ્યા કરું ભજન અને એના કામમાં હોય તેને એની એકરાગતા અથવા તો એમાં એને શાંતિમાં ભંગ પડે, એ સાચી વાત. આપણે કબૂલ કરવું, એક વાત તમારી પણ મને આ ટેવ પડી છે ભાઈ, કુટેવ છે માનો ને, પણ હું મારું ચલાવ્યા રાખું. પછી તો બધું ધીરે ધીરે બધું લાગે પડી જાય. ટાઈપ કરતો તો પણ ભજન ગાવું, ભજન જોડું, બનાવું, પ્રાર્થના કરું, બોલું, બધું કરું કરું. તો કેટલી વાર બીજા કે સારું કે ભાઈ તમને ટાઈપમાં વાત ભૂલો આવશે, કેટલી પંચાત પડશે બધી, ભાઈ હવે તમને શું જવાબ દેવો, ટાઈપ તમે થઈ જાય ત્યારે જોજો. પણ કામમાં ભગવાનની કૃપાથી મને વાંધો નથી આવતો. એકાગ્રતા હોય છે ત્યારે એકાગ્રતા એ પણ એવી વસ્તુ જેમ વૃત્તિ થાય આપણને, એ વૃત્તિ ગતિશીલ છે, ગતિશીલ છે, એક્ટિવ છે, સર્જનશીલ છે અને ક્રિયાશીલ છે. જે પરત્વીની જેવી ગતિ થઈ તે તેના તેને સાકાર કરે. જો વૃત્તિનું એવું છે તો ભાવનાનું પણ એવું જ છે. એટલે આમ હું ત્યાં મથા કરતો ભાઈ કે મારા મગજમાં એ હોય તો ચાલ્યા આજ કરે સત્ય કામ આવતો. તો પણ કેટલાક સવાલ પૂછે કે ભાઈ મોટા વાત તમે કહો છો, કોઈ માન્યમાં આવતી નથી કે આ બધું કર્યા કરતા તમારું બધું અંદર ધ્યાન રહેતું હતું કે કઈ માન્યમાં આવતું નથી ભાઈ તમારી અતિશયોક્તિ લાગે. ભાઈ શ્રીમદ રાજચંદ્ર પ્રયોગ કરીને બતાવ્યું છે કે એક વખતે માન 108 વિચાર કરી શકે છે. હવે એ વાત તમે ના માનો તો સંતબાલ જજુ જીવતા છે, એમને આ પ્રયોગ કરેલા પછી કે આ સલું આ તો અહમ વધારનારી વસ્તુ છે, આપણે છોડી દેમ કરી એમને છોડી દીધેલું. પણ આ વાત સાચી છે કે ભાઈ એ તો હશે મોટા, પણ હવે તમે કહો છો તો કે માન્યામાં વાત નથી, તમને 108 તમારું મન 108 રહી શકે છે, તમે કંઈ પ્રયોગ કર્યા નથી, મારે કંઈ કરવાની જરૂર નથી, મારે કોઈને સાબિત કરી આપવાની જરૂર નથી. નાના મોટા એમને પણ રેશનલી બુદ્ધિ સ્વીકારી શકે એવી કંઈ વાત કરો. કેવી વાત કરી લે ભાઈ, મતલબ તમે કામમાં હો અને તમારી તિજોરી તમારે કંઈક પૈસા કાઢવાનું કામ આવ્યું ને પૈસા કાઢ્યા અને પછી કંઈક ભૂલભૂલમાં તમારી ચાવીઓ કંઈક મૂકી ગઈ ખાડી અવળી અને પછી ખ્યાલ આવ્યો સાલી ચાવીઓ ક્યાં ગઈ, ખોળા ખોળ કરો પણ મળે નહીં. એટલા પાંચ માણસો આવ્યા તો પછી એની સાથે તમારે વાત કરવી પડે. પણ એ વાત એમાં પરોવાયેલા હો તો પણ પેલી ચાવીઓ તિજોરીની ચાવીઓની વાત તમારા મનમાં ને મનમાં રહેશે, એ તમે પૂછો, કોઈને પૂછો તક મોટા એ વાતો સમજાવી છે. મૂળ વાત જે છે મહત્વની મોકરે ચાવીઓની વાત તમારા મગજમાં પ્રિડોમિનેન્ટલી મોકરે રહે છે. પેલાની સાથે વાતચીત કરો છો, વળી કોઈ દુકાનનું કામ આવ્યું તો પણ કરો છો, ટપાલ આવ્યું તો પણ વાંચો, પેલી ચાવીની વાત થતી વખતે જતી રહેતી નથી તમારા મનમાંથી, તકા મોટા આ દાખલો તમારો બરોબર છે. તો એવી રીતે ભાઈ મને ઘણી ગરજ હતી, ઘણો સ્વાર્થ આનો હતો, એટલે મારા મનમાં એ જ રમ્યા કરતું અને હું બધો બહારના બીજા બધા કામ સરસ કરતો. અને તમારે ના માનાયો તો ઠક્કર બાપા એ કર્મગાથા મારી પ્રસ્તાવને એમને લખી હતી, જુઓ પરિચિતના લખીને મારે ગુરુ મહારાજ કહ્યું કે આમની અરે તો પ્રસ્તાવના લે આમની. અરે હું બા આમાં આ કર્મગાથા તો મેં કર્મ કેવી રીતે ભગવાનના માર્ગે જઈએ ત્યારે કેવી રીતે કર્મ કરાય એના વિશે આખું શાસ્ત્ર લખ્યું છે, ત્યાં ઠક્કર બાપા તો નહીં એને એમ તો કે નહીં તું લે. તો પછી એ બધી આખી વાંચી ગયેલા ઠક્કર બાપા, પછી એમને એમ લખે નહીં એવા માણસે, એક અક્ષર વધારે પડતો કોઈ દિવસ બોલે નહીં એવા માણસે હતા, કંજુસ શબ્દ વાપરવામાં. તે લીધી મેં, અને એ પણ રાજી થયા, અને પરીક્ષિતલાલ પાસે લખાવી લીધી કે ભાઈ મોટા હું મને આ કે મારો વિષય નહીં, મારો તો હરિજનની સેવાનો વિષય ને આ તમે બધું મારા પાસે લખાવો છો, ભાઈ કઈ કારણસર લખાવું છું, લખો તમે જે લખો જ લખો ને, તમને તમારી પાસે આટલા બધા વર્ષ રહ્યો તે તમને જે સમજણ પડી હોય તે લખો મારા વિશે, મારે એમ નથી કેવું કે મારા વિશે સારું લખો, પણ તમને તમારે મારી છાપ તમારા દિલમાં જે પ્રકારે જે પડી હોય તે લખો, પણ એમને પણ લખ્યું તો આજે કોને કહેવા પડે કે ભાઈ કેવી રીતે કામ કરતો જુઓ આ લખ્યું છે ઠાકર બાપાએ. ત્યારે જે ભગવાનને માર્ગે જાય છે એની જે એકાગ્રતા જામે છે, એની એ એકાગ્રતા કઈ એકમાં કુંઠિત થઈને એકમાં ને એકમાં પરો એકાગ્રતા એ છે તે એકમાંથી બીજામાં પસાર થતી ગતિશીલ છે, એ એકમાં જ એકાગ્રતા રહેતી નથી, એકાગ્રતા બીજા વિષયો પણ આપણને પ્રેરે છે અને ત્યાં પણ આપણને એકાગ્ર કરે છે, તેમ છતાં આપણા મૂળ વિષયમાંથી પાછી હરતી નથી, એ એની ખૂબી છે. એટલે એ મૂળ ભાઈઓ જે સવાલ મને પૂછ્યા હતા તેને મેં આ રીતે ઉત્તર આપ્યા હતા, અને એ લોકોને સંતોષ પણ થયો, મોટા તમે સારા મને જવાબ આપ્યા, ઉડાડી ના દીધો મને. આમ હવે આ પ્રશ્ન પૂરો થાય છે.